में जबरदस्त प्रवर्तिता है, रजस। एक भी रजस छे तो उदी दम मिले, એટલી બધી એની શક્તિ છે રજત। પણ તમે એકલો રજત થી કામ નહીં થઈ શકે, કારણ કે તમને ચાલુ ચાલી લઈ જાય, દિશાની ન્યાય ગમે ત્યાં ફેંકી દે, એટલે જો તમસ રાખ્યું છે એટલે એને અવરું કરે, રજસ ને અવરું કરે ને તમારી બુદ્ધિ થી વિચાર આવે તમને કે આપણે શું કરવું છે, ક્યાં જવાનું છે, કેમ જવાનું છે, એ બધું સત્વ માં તમે હો તો બુદ્ધિ સત્વ સત્વ નાશ રહે, રજસ માં હો તો રજસ નાશ રહે, તમસ માં હો તો તમસ નાશ રહે, ત્યારે એકલું સત્વ હોય તો બાકી કોક નામ હોય, એ સાધના કરતો 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 કોઈ સાધક ઉચ્ચ અવસ્થામાં 11-12 ની ભૂમિકામાં પહોંચ્યો ત્યારે એનામાં સત્વનો ઉદય થાય, બાકી નહીં। આપણામાં કાંઈ કરો પણ કદી કદી દિવસમાં કોઈક વખત સત્વનો ઉદય થાય ત્યારે આપણે કોઈ સારું કામ, સારો થોટ, સારો વિચાર, સારું કર્તવ્ય એવું કઈ કરી નાખીએ, તે સહી સત્વ નું કારણ છે। અને અનથોટ ઓફ જે કરીએ કામ આપણે ત્યાં અનથોટ ઓફ, એ કોઈ ઈચ્છા વિના, કોઈ આશા વિના, કશા કોઈ એની પાછળ દુનિયાની હેતુ નથી। સત્વ નું જે કામ કરો તમે તે ઓટોમેટિક આપ મેળે કોઈ પણ મંડળ ના થિંકિંગ વિના, અંદર ના હેતુ વિના ઉત્તમ પ્રકારે જો ભગવાન ભગવતીય કાર્ય થાય, ખૂબ ઓછા થાય છે। પણ પેલા માણસ ને જયારે સત્વ ઉગી જાય તેની વાત જુદી છે, પણ બાકી તો રજસ અને તમસ થી માણસ દોરવાય છે, રજસ ને તમસ એટલું રજસ ચાલે જ નહીં, એ તો તમને ભીકરે ફેંકીને તમારા ભૂકા ખાઈ નાખે, એટલે તમસ જોડે જોઈએ જ, તમસ ના હોત તો રજસ તો દોડી જાય, એની તો એનો વેગ નો તો કઈ શું આવે જ નહીં, રજસ ના વેગ નો પુષ્કળ વેગ એનો મોમેન્ટ, એનું મોમેન્ટ એટલું જબરું કે પવન સાથે કે કંઈક આશે સરખાવવું હોય તો સરખાવી શકો, બહુ વેગ એનો તમસ રજસ, એટલે જોડે તમસ ને જોડી રાખી। કુદરતે એવી સુંદર રચના કરી કાય તમસ કામ કરાવશે, ખરો કામ કરાવશે, પણ એવું કામ કરાવશે કા કરે ક્યાંય લઈ જઈને ક્યાંય ને ક્યાંય ભટકાવી દેશે, એટલે જોડે રજસ ને તમસ ને રાખો, એટલે તમસ માં એકદમ ખરેખરું પ્રમાદ, બહુ પ્રમાદ। એટલે પેલા રજસ જોડે તમસ હોવાથી પેલો એની જોડે છે તે અટકી જાય, અટકી જાય એટલે એ તો જપાને બે કામ ના કરી શકે, ધારે ગમે તેટલું ધારે તો પણ જપાને બે એનાથી કામ થાય નહીં, એટલે ધીરે 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 કરે એ બુદ્ધિ જે એકલા રજસમાં જેવા પ્રકારની બુદ્ધિ હોય તે રજસ ને તમસ બે ભેગા થયા ત્યારે બુદ્ધિ નું સ્વરૂપ જુદું, બુદ્ધિ આપણે ધારી કે બુદ્ધિ જુદી પણ સત્વ ની બુદ્ધિ જુદી, સત્વ અને રજસ ભર્યું હોય તેની બુદ્ધિ જુદી, અને એકલું રજસ હોય તો એ બુદ્ધિ જુદી, અને રજસ ને તમસ ભર્યું હોય તો બુદ્ધિ જુદી, બુદ્ધિ એટલી એક પણ જેવો એનો સંગ થયો તેવો એનો રંગ થઈ જાય, ધર્મ ગુણો સંસ્કારો અનેક જન્મ ના સંસ્કારો આ શરીર નું મન બુદ્ધિ ચિત્ત પ્રાણ અને આ શરીરનું બીનું શું બીન જે પ્રાણનું બીન એ બીન કેવું કે જેની જેનાથી એ એટલું નાનામાં નાનું કે એટમ થી નાનું એવું આ સ્થુલ શરીરનું અંગ એ સાથે આટલા એનું અંગોરાષ્ટ્ર પ્રમાણ આટલું પ્રમાણ એનું વાંચ્યું એની સજવટ નું થિકનેસ લેન્થ કેવું છે તેની અંદર આ બધું છે અને એ એટલું એવું છે કે પાતાળમાં રહે છે અને દરેક જીવ છે તે દરેક જીવને અમુક કાળે જ કોઈ પ્રમાણ નથી કે અમુક કાળે જીવવું એમ પ્રમાણ નથી પણ જે જીવ આ જે જીવે છે તે જે નિશ્ચય કરે છે પણ એ નિશ્ચય કોઈ એક દિવસ કર્યો એક દિવસ પાક રાખ્યા વિચાર્યું રોજ બરોજ ના કામોમાં એની સતત એ સભાન તાકેલા વિચારની જીવતી જાગતી કમ્પ્લીટ ફૂલ અવેરનેસ ઓલી ઘટે તો એ થાય તદ્દન શક્ય છે નહીં નહીં થાય નહીં તો એ નહીં બને એટલે આ જે સૂક્ષ્મ શરીર આપણું જાય છે એ સૂક્ષ્મ શરીર વિધાન એની હોડ એની અવેરનેસ એની એની એના એની ધ્યેય કશા વગર જાય છે એમને આપણામાંથી નીકળે છે ત્યારે એટલે એ પણ ગમે તેમ રાખતા છે અહીંયા ગમે તેમ રાખતું હતું અહીંયા જીવનમાં હતું ત્યારે આપણે બધા જીવતા જાગતા બધું કામ કરતા પણ આપણે રાખડીએ
છીએ
આ કોઈને મારા કોઈને અપમાન કરવાનો હેતુ નથી આ સાહેબ પણ સમજાવવાનો હેતુ છે કે આપણે રાખડીએ છીએ કારણ કે આપણી પાસે કોઈ ધ્યેય નથી કોઈ જીવન માટેનું કોઈ ક્લેરિફિકેશન નથી જીવન સાથી મળ્યું છે તેનું ક્લેરિફિકેશન નથી એટલે માત્ર પ્રવૃત્તિ કરવા ખાતર અને કર્યા વિના આપણે ચાલે એમ નથી કરવું જ પડે એમ છે કોઈ માણસ જપારે ભરે કોઈ જરા ઊંચી ગતિથી કરે કોઈ જરા વધારે ગતિથી કરે પણ એને પ્રવૃત્તિ કરવી પડે છે માટે કરે છે ઇન સ્પાઇટ ઓફ હિમ સેલ્ફ એ પ્રવૃત્તિ કરે છે એટલે એ પ્રવૃત્તિ જે કરે છે એ પ્રવૃત્તિની પાછળ કોઈ એનો હેતુ નથી એટલે એનું કોઈ ફળ આવતું નથી ફળ માત્ર સંસ્કાર હોય છે એટલે સંસ્કાર પાછા એ જ જાતના ગાડા અને એ જ જાતના હેતુ વિનાના અને એ જાતના મોટા પછીથી જે સંસ્કાર જે છે આજે આપણે કર્મ કર્યા અને જે સંસ્કાર થયા અને એ સંસ્કાર જે આપણા ચિત્તમાં પડ્યા એ સંસ્કાર અત્યારે અત્યારે જે હોજો ને ફલિત થાય એના કરતા પછીના જન્મમાં વધારે ગાઢા થવાના એ સંસ્કાર એ સંસ્કાર વધારે ગાઢા થવાના અને તે પ્રકારના કર્મમાં આપણને વધારે ગાઢ રીતે સંકળાવી દેવાના એટલે સત્પુરુષો તેમ કહ્યું કે તમારા ચિત્તમાં આ સંસ્કાર પડવા જ ના દેશો અને પડે તો તેને સત્વર ઉકેલી દેજો એને પાર પાડી દેજો એને આઉટપુટ જે બહાર નીકળી જાય એવી રીતે કરી દેજો કોઈક એક જાતનો સંસ્કાર મારા કામ કરવું છે એ સંસ્કાર થયો તો એ કામ કામ કરી જ દો તમે કોઈ વિચાર આવ્યો મારે આમ કરવું કરી જ દો એને એટલે ખલાસ તમને વિચાર આવ્યો મારે આમ કરવું છે કરી દો એને એ વખત તમે એમ ના વિચારો કારણ કે આપણી જીવ છે ને આ જરા એવી વાત છે કે કોઈને મગજમાં નહીં ઉતરે પણ વાત સાચી છે. આપણે માયા છીએ, આપણે સારા વિચાર આવશે ને ખરાબ વિચાર આવશે એની કોઈ નાની પાડી શકે, નાની પાડી શકે. માણસ છીએ એટલે આપણને સદ વિચારે આપશે, અસદ વિચારે આપશે. ત્યારે આપણે તો સંસ્કાર સંગરવા નથી, એ વાત ચોક્કસ છે. આપણો હેતુ એ છે, બીજા સમજે કે ના સમજે તેની આપણને દરકાર નથી. આપણી સ્ત્રી છે તે સંસ્કાર ન પડે, ન ટકી રહે, માટે જે વિચાર આવે તેનો અમલ કરી દો. હવે એમ કરતા બીજો એના કાઉન્ટર થોટ એમ આવે કે એ તમે કરો તો પછી એ સંસ્કાર તમને પડ્યા કે નહીં, એ સંસ્કાર પાછા તમને પડ્યા. કારણ કે તમારું ચિત્ત આકાશ વાળું નિર્મળ થયેલું નથી, એટલે એ સંસ્કાર પાછા તમને પડ્યા. તારે એ સંસ્કાર નું શું કરશો? એ સંસ્કાર તો તમે તો સારી રીતે વર્ત્યા ને ખરાબ બુદ્ધિ વર્ત્યા, એ સંસ્કાર તમને પડ્યા. એ સંસ્કાર નું તમે શું કરશો? એ કેવી રીતે કરશો કે તમે આ રીતે વર્ત્યા એ તમને વિચાર આવે ને એને ટકવા જ ના દીધું, વૃત્તિ ને ટકવા જ ના દીધી. એ વાત બરોબર, ત્યાં સુધી તો આપણે કબૂલ કરીએ છીએ. પણ એ વૃત્તિ ને તમે આચરણ માં મૂકી, અને આચરણ એટલે એ સંસ્કાર તમને જે પડ્યા એ સંસ્કાર નો ક્યાં જવાના, એને કેવી રીતે કાઢવાના તમે, એના વિશે પણ આપણા લોકોએ વિચાર કર્યો. એ સંસ્કાર પડ્યા ત્યારે એને એમ કહ્યું આપણને, ખૂબ સફળ કર્મ કરતા કરતા ભગવાન ના ભાવમાં રહો, પ્રભુનું સ્મરણ કરતા ભક્તિ ગમે તે ઉપાય લો પણ ભગવાન ના ભાવમાં રહો. ભગવાન ના ભાવ, ભાવ એટલે શું? બીજી બિયોન્ડ હું સત્વ રજસ તમસ, એનાથી પર છે ભાવ. ભાવમાં કોઈ જાતનું બંધન નથી. જેનો સજ્જડ ભાવ થયો તો તમને ફરીથી તમે એ જે સંસ્કાર હતા તે ભોગવી નાખ્યા, અને તમે તે વખતે સંપૂર્ણ ભાવમાં રહ્યા તો કોઈ નવો સંસ્કાર તમને ચિત્તમાં પ્રવેશી નહીં શકે. કોઈ પણ સંસ્કાર ગમે તેવું હોય તો પણ તમારા ચિત્તમાં પ્રવેશી નહીં શકે. ભાવ જો ત્યાં આગળ સ્થિર થઈને જીવતો જાગતો ચેતનાત્મક રહેલો છે તો ત્યાં આગળ કોઈ ગુણનો પ્રવેશ નથી. કોઈ પણ ગુણનો કે પ્રકૃતિનો નહીં, ભાવ પ્રકૃતિથી ઉપર છે. એટલે પ્રિડોમિનન્ટલી એટલા માટે આપણા લોકો કહ્યું કે આ ભાવ કેળવાય જો આપણામાં તો આ બધા બધું કરતા છતાં સંસાર કરવા સંસાર ભોગવવા છતાં પણ તમને લાગે નહીં, માટે ભાવ તમે કેળવો. અને એવા જોયું કેટલા આપણા ધર્મમાં દાખલા ત્યાં કે આપણા ત્રણ બ્રહ્મા વિષ્ણુ એ મહેશ એ થ્રી ફંક્શનિંગ ઓફ ધ ડીટી, ત્રણ કર્મ ભગવાનના, ત્રણ જાતના કર્મ, જન્મ એનું પોષણ ને લય, એ ત્રણ ના ત્રણ ડીટી પાડ્યા. તો બ્રહ્માને તો પત્ની નહોતી પણ સરસ્વતી હતી, તે સરસ્વતી પાછળ ઘણા થઈ ગયેલા બ્રહ્મા એમાં લખેલું છે. એટલે કે એનો અર્થ એ છે કે દરેક માણસ માત્ર જીવ માત્ર શરીરધારી જીવ માત્ર આને લાયબલ છે, એમ એમાંથી આપણે સાર લેવાનો છે. પછી વિષ્ણુ છે, વિષ્ણુને સાહેબ સમજવા જેવો છે આપણે કે વિષ્ણુ જળ પર સુતેલો છે. પૃથ્વી આપણે ત્રણ તત્વ ગયા, આકાશ તેજ વા જળ અને પૃથ્વી, તે જળ ઉપર સંપૂર્ણ સુરેલું વિચાર કરતો નથી પણ જળ ઉપર સુરેલો છે, કશી હિલચાલ નથી એની, ત્યાં કોઈ જાતની હિલચાલ નથી. એટલે જળ ઉપર માત્ર સુતો ત્યાં જાગ્રત નથી. જળ પૃથ્વી પર સૂતો નથી. પૃથ્વી ની ઉપર જળ છે, જળ છે ખરું, પણ પૃથ્વી ઉપર છે. તે જળ પર સૂતેલો છે, પણ કમ્પ્લીટ નિષ્ક્રિય, કમ્પ્લીટ નિષ્ક્રિય સૂતો છે. લક્ષ્મી એમના પગ પગ દબાવા છે, બધું કરું, પણ બધું એ કમ્પ્લીટ નિષ્ક્રિય રીતે છે. એટલે જળમાં અને પૃથ્વીમાં એ જાગ્રત નથી. ભગવાન એ ભગવાન ત્યાં ગાડી જાગ્રત નથી. આ બધા સંસ્કારો લઈ અને સૂક્ષ્મમાં આપણે જઈએ છીએ, અને સૂક્ષ્મ છે કે એ પણ ત્યાં ગયા પછી, વાતાવરણમાં ગયા પછી કઈ બન્યું નથી. આપણે બુદ્ધિથી તો એટલું સમજીએ સાહેબ કે અમે તો એક વ્યક્તિ, દરેક ગતિમાન છે, ગતિવાળું છે. ગતિ વગરનું કશું જ આમાં દુનિયામાં જુઓ તો ગતિ વગરનું કઈ કશું નથી. દરેક ગતિવાળું છે, તે એને પણ ગતિ છે ત્યાં પણ. તારે કેવી ગતિમાં શું કરે? સૂક્ષ્મ શરીર ત્યાં ઘણી શા ધંધા પાછા થઈ હોય કે ત્યાં ગાડી પર આવા સૂક્ષ્મ શરીરો પ્રતિ એકબીજાની સાથે જ્યાં જ્યાં સંકળાયેલા છે. જેમ આપણે દુનિયામાં સત્પની રીતે, વ્યવહારની રીતે, વ્યાપારની રીતે, બીજા કોઈ સંજોગોને લીધે એકબીજાની સાથે આપણે સંકળાયેલા છીએ આ દુનિયામાં, એ તો આપણી બુદ્ધિ સ્વીકારેલી હતી. કેવી રીતે ઉત્તર ઉપર જે સૂક્ષ્મ શરીરો છે, એ સૂક્ષ્મ શરીરો સૂક્ષ્મ રીતે એકબીજા સાથે સંકળાયેલા ત્યાં પણ છે. એટલે એ જે સૂક્ષ્મ રીતે એકબીજા સૂક્ષ્મ શરીરો સાથે સંકળાયેલા છે તેમનો વ્યવહાર છે ત્યાં. ને વ્યવહાર ત્યાં ચાલ્યા કરે છે. એ વ્યવહારમાં આપણે પણ આવી જઈએ છીએ. આપણે એટલે અત્યારે નહીં, આપણું સૂક્ષ્મ શરીર થયું હોય છે તે વ્યવહારમાં જે આપણે ત્યાં આવી ગયા, જ્યાં નિકટ નો ગાઢ પરિચય થયો, એ પણ આપણી સાથે આવશે. એ પણ આપણી સાથે આવશે. આ જન્મમાં પણ જ્યાં ઠેકાણે આપણું ઘણું જ એટેચમેન્ટ છે, એ આપણી સાથે આવવાનું છે. ઘણું જેની સાથે આપણું એટેચમેન્ટ, બો કામ લો આજે વેર, એ બધા જ આપણી સાથે નેક્સ્ટ બીજા જન્મમાં. અને ઉપરનું સૂક્ષ્મની અંદર પણ જે લીલા થઈ અને જે બધાની સાથે આપણે એકાકાર થયા, એ પણ આપણી સાથે, એ પણ આપણે શરીર ધારણ કરીશું. એવી રીતે એ લોકો પણ શરીર ધારણ કરશે. આપણી સાથે રહેવાના, આપણે એમની સાથે રહેવાના. એ પછીથી પાછા આપણે બહુ સજાગ થઈએ, હેતુ માટે થઈએ, જિંદગી વિશે વિચારીએ, મનન ચિંતન કરીએ કે આ લાઈફ શેને માટે છે, આ જીવન શેને માટે છે, મનુષ્ય શેને માટે છે, આ અર્થ છે આપણા જીવવાનો, એના વિશે વિચાર કરતા થઈએ, એના વિશે મનન ચિંતન કરતા થઈએ, તો એમાંથી પાછો નવો ફંગો ફૂટે આપણો. આપણો ફંગો જો ફૂટો, કરે કરો સજીવન થયો, તો આપણી સાથે સંકળાયેલા પેલા સૌથી સૂક્ષ્મ જીવો છે જે હતા, એ સૂક્ષ્મ જીવોને એ પેલું સ્પર્શ છે. આપણે જો ખરેખર આ સજીવન થયા તો એને સજો. એટલે આપણે શાસ્ત્રમાં કહ્યું કે એ માણસ જો ખરેખર આ સદભાવથી સત્કર્મ કરે છે, એ સત્કર્મ કેટલા એને સ્પર્શે છે. એ વાત પહેલા મને સમજાતું નથી, હવે સમજાય છે, એ વાત સાચી છે. એક માણસ પૂરેપૂરા સદભાવથી કોઈ સત્કર્મ કરે, તે સત્કર્મ કેટલા એને સ્પર્શ કરે છે. સ્થૂળ રીતે તો કરે જ છે, ને સૂક્ષ્મ રીતે પણ કરે છે. કારણ કે એને સદભાવથી સત્કર્મ કર્યું તો સમાજની સાથે ને, એને એકલાની સાથે થોડું કર્યું, સત્કર્મ બીજાની સાથે કર્યું છે ને, તે બીજાને સ્પર્શે છે. બીજાને સ્પર્શે છે એની રીતે કેટલાય ને સ્પર્શતું હોય સાથે. એક ઇન્ડિવિજ્યુઅલ છે, તે ઇન્ડિવિજ્યુઅલ એટલો નથી, લાગે કે હું મોટા છું, પણ મોટો એટલો નથી. એક માં શરીરની સાથે કેટલાય સંકળાયેલા, એક ધારા સંકળાયેલા છે. એટલે મને જે કિરણ એ સંસ્કાર સ્પર્શા, એ સંસ્કાર નંદભાઈ ને પણ સ્પર્શે કે મારી સાથે બહુ જોડાયેલા છે. એટલે એવા જીવોની સાથે જે બહુ જોડાયેલા હોય તેને પણ એ સંસ્કાર સ્પર્શે. એટલે એકને તરીકે ઘણા ને થાય. એટલે આ સૂક્ષ્મ શરીર વખતે જે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ, આંતરિક પ્રવૃત્તિ, એ પ્રવૃત્તિ આપણા અહીં સંસાર વ્યવહારમાં કરીએ છીએ એ જાતની નથી હોતી. એ પ્રવૃત્તિ માત્ર આપણે એમ કહીએ કે મન બુદ્ધિ ચિત્ત પ્રાણ ના અહમ, એ પ્રકારની પણ નથી. કારણ કે મન બુદ્ધિ ચિત્ત પ્રાણ ના અહમ એ પ્રકૃતિની સાથે ભાગેલા છે. મન બુદ્ધિ ચિત્ત પ્રાણ ના અહમ એ પ્રકૃતિની સાથે વર્ગેલા વધારે છે. એનો હું થોડો ઘણો હું ચેતન ની સાથે ચે કરો નથી એમ નથી. બે બે દેવની સાથે એનો સંબંધ છે પણ ચેતન ની સાથે નહીં વધ્યું. જે કરો પણ હું સમો છું, વધારે સંબંધ પ્રકૃતિ સાથે છે. એટલે પ્રકૃતિ પરત્વનું વલણ વધારે છે. એટલે ત્યાં પણ મન બુદ્ધિ ચિત્ત પ્રાણ ના અહમ સૂક્ષ્મમાં છે. એટલે જે તે બધી પ્રવૃત્તિઓ થાય છે ત્યાં એ મન બુદ્ધિ ચિત્ત પ્રાણ અહમ ગ્રહણ કરે છે. ખરા પણ એની દિશા છે. એટલે ઉત્તમ પ્રકારની સૂક્ષ્મની પ્રવૃત્તિ પણ એનો આધાર થઈ જાય છે પ્રકૃતિ. સૂક્ષ્મના કર્તવ્યના જે ધોરણો છે એ ધોરણો મૂળમાં કહી દે છે. કોણ? મન બુદ્ધિ ચિત્ત પ્રાણ ના અહમ. કારણ કે મન બુદ્ધિ ચિત્ત પ્રાણ ના અહમ એ જાય જયારે બહારની ભૂમિકામાં આવે ત્યારે પૃથ્વીની પકડમાંથી છૂટાતા છે. તે સિવાય નહીં, તે સિવાય તો પૃથ્વીની પકડમાં જ આવે છે. એટલે પેલા બધા બનાવીને એને લોડ ઓન કરી દે છે. સમજાય છે કે નહીં?
સમજાય
છે. એને લોડ ઓન કરી દે છે પ્રકૃતિ ની સાથે આણી દે છે. એટલે બીજો વિચારો કેટલું મચ્યો હોય, કેટલું ઊંચે ચડ્યો હોય, એ પ્રકૃતિ સાથે સંકળાયેલો રહે. એટલે આપણામાં એટલા માટે એમ કહેલું કે તમારા મન બુદ્ધિ ચિત્ત પ્રાણ ને અમને સતત ભગવાનની સાથે જોડીને રાખો. સતત એટલે સાથે આપણા ગુજરાતીમાં આપણી ગીતામાં પણ સાતત્ય કહ્યું. સાતત્યનો ગુણધર્મ કહ્યો. સાતત્ય કન્ટિન્યુઅસ, એક પળ પણ બાકી નહીં, એ તો જ ભગવાનની સાથે તમે દર્શન પામી શકો અથવા એને તમે એના ગુણધર્મ તમે પામી શકો. દર્શનનો અર્થ આપણા લોકો રૂપ કરે જ માત્ર. આપણા લોકો દર્શનનો અર્થ માત્ર રૂપ કરે છે એ અર્થ મને બરાબર નથી લાગ્યું. મેં કશું વાંચ્યું મારા મનથી સમજેલું કે એનો આકારમાં શું અંપાયું છે, એના ગુણધર્મ આપણામાં પ્રાપ્ત છે. ખરા ગુણધર્મ, ચેતનના ગુણધર્મ જે છે તે આપણા જીવનમાં પ્રાપ્ત એ દર્શન, ખરું દર્શન જે મેં દર્શનમાં આ રીતે મેં લખેલું છું. મારા કોઈ પુસ્તકમાં મેં આ વિશે લખ્યું પણ છે કે દર્શન તો આ કહેવાય. પછી રૂપ જોઈએ છે દર્શન ની, એ તો આકાર, એ આકાર એ દર્શન નથી. પણ એના જે ગુણધર્મ એની શક્તિ એ બધું આપણામાં પ્રકાશ પામે તે દર્શન. આ મને કોઈ ઠેકાણે શાસ્ત્રમાં હોય કે ના હોય તેનો મને એ પરવા નથી. પણ મને લાગ્યું છે કે ખરું દર્શન તો આ જ કે ભગવાનના ગુણધર્મ અને એની કળાઓ બધી તે આપણામાં જીવનમાં ઉતરે અને વર્ક સક્રિય થાય. પાછી ઉતરે તો કરી પણ અંદર પડી રહે તે નહીં ચાલે, સક્રિય થવી જોઈએ આપણા જીવનની સાથે સાથે સાથે. અને એટલું જ નહીં પણ એના વિમર્શ બી અવેર આપી આપણે કામ કરીએ છીએ એના બહુ અવેર નથી હોતા. સાધારણ બહુ જરૂરનું બહુ હેતુનું જેવું જ્ઞાન હોય છે ત્યારે આપણને ખ્યાલ રહે છે કર્મનો. એવું ના હોય તો સાધારણ કર્મ કર્યા જ કરીએ છીએ. એમ નહીં પણ આનું આપણને હેતુપૂર્વક નું જ્ઞાન ત્યારે હોય તો જ ખરું. અને એટલું જ નહીં પણ કર્મનો હેતુ, એ કર્મનો હેતુ આપણને સમજાય. એટલું માત્ર કયા કર્મ કર્યા, કર્મ કર્યા જ કરેલી ચાલે, પણ એ કર્મ શેની માટે, ઉદ્ભવ સ્થાન શું, પછી આ કરતી વખતે એ કોની સાથે સંકળાયેલું છે, પછી એની સભાનતા ભગવાનની સાથે સંકળાયેલી, અને એ એનો કર્મનો હેતુ, આ બધા એની અવેરનેસ એ પેલા અનુભવીને હોવી જોઈએ. અને જીવતી જાગતી પ્રયત્ન થી નહીં, હા, જીવતી જાગતી સહજ મળે, જાગીને રે ત્યારે ખરી વાત. એ તને સૂક્ષ્મમાંથી આવો પ્રયત્ન કરતા 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 એ પછી પેલા કારણ શરીરમાં પ્રવેશી, નહીતર પછી શું થાય કે સૂક્ષ્મમાં ગયેલો જીવ પાછો આવે પ્રકૃતિ, પાછો આવે પ્રકૃતિમાં. કે સૂક્ષ્મમાં જઈને પણ આ પ્રગતિ જે થયા કરે તો એ કારણ શરીરમાં જઈ શકે.
બેટા, તમે કહ્યું કે આ સૂક્ષ્મમાં જયારે આવીએ ત્યારે સંસ્કાર આપણામાં ના પડે, માટે આપણે ભાવમાં રહેવું જોઈએ. એટલે એ ભગવાન નું સમર્પણ કર્યા કરવાથી ભાવમાં આવે
ના? એમ નહી, દાખલા તરીકે આપણે કહીશું કામ કરવું છે, અહીંથી તમે મુંબઈ ગયા, મુંબઈ તો ચાલતા જ હોતો, સતત ગતિમાં જ હોતો મુંબઈ ની, પણ તેની સાથે તમારો ભાવ, કર્મ નો ભાવ, જે હેતુ ને માટે જાઓ છો એ ખંડિત થતો નથી, એ કાયમ રહે છે. જેમ કેવી રીતે આપણે સૂક્ષ્મમાં ગયા, સ્થૂળ શરીરમાંથી, સ્થૂળમાં હતા ત્યારે તો આપણને જ્ઞાન જ નહોતું, સ્થૂળને લીધે સ્થૂળ જે થાય જયારે ત્યારે આ બધું સ્થૂળ થતું જાય છે. આપણા સ્થૂળ શરીર છે એની મનબુદ્ધિ ચિત્ત પ્રાણ ને અહમની જે શક્તિ છે એ સૂક્ષ્મમાં અલગ પ્રકારની વધારે, એ બધું કારણમાં તો અલગ પ્રકારની, આ એક ને એક શક્તિ મનબુદ્ધિ જુદી, સૂક્ષ્મમાં જુદી, કારણમાં જુદી. ત્યારે આપણે આપણે આ સ્થૂળમાં જ કરેલું છે, સૂક્ષ્મમાં તમે નહીં કરી શકો. સ્થૂળમાં જ, સ્થૂળમાં મનબુદ્ધિ ચિત્ત પ્રાણ ને અમને આપણે જો ભગવાનની સાથે ભગવાનના ભાવમાં એકાકાર કરી શકીએ તો પછી સૂક્ષ્મમાં આગળ આપવાથી જવાય. એ ભૂમિકા કેવી નહીં હોય આ શરીરમાં, આ શરીરમાં આ એ ભૂમિકા નહીં કેળવી હોય તો સૂક્ષ્મમાં આ શક્ય છે કેળવવી. એટલે પાછા તમારે અહીં જવું પડે, અહીં જવું પડે. અને એટલા માટે જ આપણા શાસ્ત્રોએ અનુભવ બધાએ કહ્યું કે મોક્ષ માટે એક મનુષ્ય જાત જ યોગ્ય છે. બીજી કોઈ જાતમાં, બીજી કોઈ યોગ્ય ચીજ, બીજે કોઈ કે તમને આ મોક્ષ નહીં મળે. કે આપણે શું મોક્ષ મેળવવો હોય તો ભાઈ કઈ વાંધો નહીં, પિતાજીમાં તો કયા કરે, ના કયા કરે, તો અમે કઈ રાખીએ છીએ? અમે તો આ બધું કામકાજ કરીએ છીએ, બધું અમે કઈ કરતા નથી એમ કે નારા અમે જાણ્યા છે. પણ ભલે ભાઈ તું ના રાખતો, ત્યારે એમાં જીવવું જે છે, એમાં જીવવું પણ જો સદવિચાર વાળા, સદકર્મ વાળા, સદભાવ વાળા, સદચેતન વાળા, સદશક્તિ વાળા એવા પુરુષોની સાથે સમાગમમાં આવે, પણ સમાગમમાં બે ચાર દિવસ નહીં, પણ ઘણો કામ કરે બોલે જીવનના. ત્યાં આપણે 60 વર્ષ જીવ્યા તો 50 વર્ષ એની સાથે આપણે ગાયા વાળું, તો 50 વર્ષ ગાયા એની સાથે જે ગાયા આપણે એ એને લીધે જે આપણને સત્સંગ થયો એના પણ સંસ્કાર છે. એને લીધે આપણે સૂક્ષ્મ શરીરમાં આ આ પ્રક્રિયાને પાછી ચાલુ રાખી શકીએ છીએ. અને ત્યાં પ્રક્રિયા ચાલ્યા કરે છે. આપણે પોતે કઈ કશું ના કર્યું હોય, કોઈ સાધન ના કર્યું હોય, કોઈ ક્રિયા ના કરી હોય, કોઈ ભગવાન ને લીધેલી ભજા ના હોય, ભજન ના કર્યું હોય, માત્ર વ્યવહારિક રીતે નહીં, વ્યવહારિક રીતે તમારો સંબંધ છે તે નહીં ચાલ્યામાં, પણ સાથે પ્રેમ ભાવ, ભાવ તો ના કરવો પણ પ્રેમ લાગણી એવી વિશેષપણે દુનિયાદારીમાં પતિ પત્ની હોય છે એના કરતા વિશેષ લાગણી એની સાથે હોય, એવો સંબંધ આટલા ભાવ ચાલ્યો હોય તો એ સંબંધ પણ આપણને તારમાં આવે છે. એ વાત પણ ચોક્કસ છે, હકીકતની વાત છે. સાથી રેશનલી સમજાવું કે સાથી એમ છે કે પેલાની સાથે આપણો એટલો બધો મેળ છે કે પત્ની મિત્ર ભાઈ આ બધા કરતા પેલાને વધારે ચાહીએ છે આપણે, એટલે એના હૃદયની સાથે એટલે એના મનબુદ્ધિ ચિત્તની સાથે આપણા મનબુદ્ધિ ચિત્ત વધારે મળેલા છે, એટલે બેનું થોડું ઘણું તાદાત્મ્ય છે. એટલે આની અસર પેલા પર છે અને પેલાની અસર આના પર છે, એકબીજાની અસરો એકબીજાની સાથે ગણાયેલી રહે છે. એટલે એ જયારે શરીર છોડે અથવા તો પૂરું શરીર છોડે ત્યારે આને મૂકી નહી શકતો નથી. જીવ શાસ્ત્રમાં પણ એમ છે કે કોઈ કોઈ મૂકી નહી શકતું નથી. આવો જેને અત્યંત મૂળ હોય, અત્યંત મૂળ હોય, ડિટેચમેન્ટ એટલું બધું હોતું, અરે અટેચમેન્ટ એટલું બધું હોય તો એની સાથે જન્મવાનું જ. એ પણ નિયમ છે કે જે રીતે આવો પ્રકારનો જે માણસ છે કે પોતાના બીજા બધાને સત્પણ કરતા પેલાની સાથે ગમવા છે, એની સાથે જોડાયેલો છે, એની સાથે રમીમાન છે એક રીતે, તો એના સંસ્કારો જે છે તે પેલાના પડેલા છે અને એના સંસ્કારો આપણામાં પડેલા છે. આપણે એક જીવ ગયો તો બીજા જીવને ઠીકાણું નહીં પડે, એને ગમે કરે નહીં સંસારમાં પછી આખરે એ પણ જાય છે. અને પછી ત્યાં આગળ સૂક્ષ્મમાં બંનેની મૈત્રી ચામાં છો અને સૂક્ષ્મમાં બંને કામ કરતા થઈ જાય છે અને પાછા આવીને પૃથ્વી ઉપર આવીને બંને મનુષ્ય રૂપે સાથે સાથે આ જાતનો અભ્યાસ કરે છે. એટલે માત્ર તમે ભગવાનને માનો કે ન માનો, માત્ર તમે સત્સંગ કરો એટલે ભગવાનનું નામ લેવું નહીં, પણ આવા આવા પ્રકારના જે માણસો છે કે જે તમે જાણતા હો કે તમારા અંગત માણસ કોઈ તમને કોઈ કહેલું હોય ગમે તેમ હોય તેની સાથે તમે આવો જો સંગ કરી દીધો તો આપણો એમાં સારો સારા સંસ્કાર પડે છે અને આપણો ઉઠાવ સારો થાય છે જીવનો. એ વાત પણ ઘણા લોકોએ અનુભવેલી છે અને આપણા દેશમાં હમણાં થઈ જાય શ્રીમદ રાજચંદ્ર, એમને શ્રીમદ રાજચંદ્ર તો આ સત્સંગમાં બહુ ગાયો છે, હમણાં થઈ ગયા. એટલે આમાં ભગવાનની વાત વચ્ચે નથી આવતી, કોઈ માને કે ના માને એને સવાલ નથી, કારણ કે તો માનવાથી પત્તો નથી, અનુભવવાથી જ પત્તો ખાય છે. આનો છે કે નહીં એનો અનુભવવાથી જ પત્તો ખાય, પતિ તો કાળો ને કાળો રહી જાય આપણને અનુભવતા. એના કરતા આ સ્થિતિ મને ગમે સારી, કે ચાલો આપણે કરતા તો થાવ, એમ કરતા 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 પેલી સ્થિતિમાં આવી જવાય.
તમે કહ્યું ને કે
ઊંચા જીવની સાથે આપણે આવીએ તો આત્મેળે આપણી ઉર્જો ગતિ થાય. આવી એટલે આવીને થયો કે આમ આપણે મળ્યા તે નહીં, પણ આપણા મનબુદ્ધિ ચિત્ત પ્રાણ આમ એની સાથે મળવા જોઈએ. અને એક વખત નહીં પણ સતત દિવસમાં તેની સાથે આપણું એનું મનન ચિંતન ચાલતું હોય અને ઘણા વર્ષો સુધી એવો સંબંધ રહે તો આપણી કોન્શિયસનેસ એનામાં હોવી જોઈએ.
પછી હાયર ઇન્ટેલિજન્સ બીજી પૃથ્વી પરથી આવીને આપણામાં એક સૂક્ષ્મ પ્રકારનું મૂકી
બીજી પૃથ્વી માંથી આપણે પૃથ્વી પર પહેરેલા જીવ આવેલા વસવા લાયક જયારે જીવ પૃથ્વી થઈ જીવોને વસવા લાયક જયારે પૃથ્વી થઈ ત્યારે બીજી પૃથ્વી પરથી આપણા જીવો ત્યાંથી આપણા જીવો અહીં આવેલા એમ કે છે. પણ એ તો વાત જવા દો, પણ આજે પણ એ ક્રિયા બની રહેલી છે. બીજી પૃથ્વી પરથી કોઈ જીવ અહીં આવે છે, આપણી પૃથ્વી પરથી કોઈ જીવ ઉપરની બીજી પૃથ્વી પર જાય છે. મદદ કરવા માટે આપણે નક્કી આજે નહીં કહી શકીએ. આપણા મનથી માની લેવું તો આપણે માની લો, પણ નક્કી એનો હેતુ હતો એ જ જાણે ને કેવી રીતે કેમ શા માટે આવ્યો છે એનો હેતુ તો એ જ જાણે, અથવા તો એ સ્થિતિ પહોંચે આપણે આવીએ તો આપણે જાણી શકીએ. કેવું હોય તો અત્યારે આપણે માની લઈએ બુદ્ધિથી કે કોઈ તો આપણો કોઈ ઉદ્ધાર કરવા આપણને આવ્યો છે. એ તો થાય આપણે આપણે આપણી અવેરનેસ જાગી જો ના હોય, ઉદ્ધાર થવાની આપણી અવેરનેસ જ ન જાગી હોય તો કોઈ દાડો ના થાય. ભગવાન તમારી સાથે આવીને રહ્યો હોય તો ઉદ્ધાર ના થાય. અવેરનેસ એ મુખ્ય, એ જાગેલી હોવી જોઈએ તમારામાં. અવેરનેસ જાગેલી ના હોય, દિવસમાં એક અડધ એક બે મિનિટ તમને જાગી તે નહીં ચાલે. અવેરનેસ ની કન્ટિન્યુટી જોઈશ તો કાચ્યા છો. એ ક્રિયા આજે ચાલી રહી છે. અહીંથી અહીંથી ઉત્તમ પ્રકારના માણસો ઊંધો ગતિમાં જાય છે, નિમ્ન પ્રકારના માણસો બીજે જાય છે. આ તો મારા મોઢા નથી બધું, ગીતાનો આધારથી પૂછું છું. આજે પણ એ ચાલુ છે પ્રક્રિયા. કોઈ કોઈક આપણે ત્યાં આવે છે ખરા, આપણે ઓળખી શકતા નથી, કોઈ ઓળખી શકતો નથી, ને ક્યાં ઉતરતો હશે ને ક્યાં રહેતો હશે ને ક્યાં રમતો હશે ને શું કરતો હશે એને કઈ આપણને ખબર નથી. અત્યાર સુધી કોઈ આપી નથી. એ જ જાણે ને આપણે અનુમાન કરીએ તે નહીં ચાલે ને, એ કેમ આવતો હશે તે અનુમાન એ જાણે.
આપવાના બધું વર્ણન આવે છે, ખરું બધું કે
સાથી આ બ્રહ્માંડ ને સાથી આ બધું ઉત્પન્ન થયું એનું એના વિશે વર્ણન બહુ આપતું નથી ખોટી કાલકાશ કારણ કે લાગ્યા કરવા છું એના વિશે વિચાર કરવો જે છે તે કરું એના વિશે વિચાર કરી અને ચોક્કસ નિર્ણય પર આપણા પાપ આવી શકીએ તેવી આપણી કોઈ માનસિક કે કોઈ એવી બીજી પરિસ્થિતિ જે છે એની આપણી પાસે તો જે આપણે નક્કી કરી શકીએ ચોક્કસ રીતે કલમની પાસે જ્ઞાન તો મળ્યું બધું હતું તો જ્ઞાન હતું પણ આ પાછળનું જે હતું આ જે હાલ એક્ઝિસ્ટન્સ તેના પૂરો થયું હતું જે એક્ઝિસ્ટન્સ છે જ નહીં તેના પર જ્ઞાનની જરૂર છે અને તેના વિશે કહો કે બોલો તો એ સાચું છે ખોટું એ પૂરા કરી આપવા માટેના કોઈ કારણ આપણી પાસે હોય નહીં તો જરૂર પણ નકામું છે એટલે આપણા લોકો એમ જ કહી દઉં બીજા લઈ નહીં ભેગી નહીં અંત નથી અનંત છે
જરૂરી છે કે તો અનુભવ હોય તે સમજે જરૂર
જે કામ કરવાનું આવે ત્યારે જરૂરથી વિશે વિચારીએ, અને પછી ટેવ પડી જાય છે ત્યારે કે કામ આવ્યું કે તરત જ તેનો ઉકેલ આપણને આવે, એવી ટેવ પડી જાય છે આપણને. આજુ પ્રમાણે જીવન જીવીએ તો ભયંકર ને ભયંકર મુશ્કેલી વાળું કામ આવ્યું તો પણ તેનો ઉકેલ તત્કાલિક આપણા ઘર સામે થઈ જાય છે. એટલે ના બોલામાં નવ દુઃખ રહેલા છે તે બહુ સાચી વાત છે, પણ હેતુ પૂર્વક કરવું જોઈએ. આપણે કેમ નથી બોલતા, સાચી નથી બોલતા, એનો હેતુ રાખી મનમાં. ભલે આપણો હેતુ એ છે કે વી હેવ ટુ રિયલાઇઝ યોર સેલ્સ, અથવા તો બીજો જે કોઈ આર્થિક હેતુ કે જે કોઈ હેતુ તમે રાખ્યો હોય તે, પણ એના માટે પાછા હેતુ હેતુ વગર જે કંઈક કરીએ તે અર્થ વગરનું છે. એનો કઈ એનાથી ભલે વાર થાય નહીં. સાહેબ જે કહ્યું છે આકાશ માટે એ આકાશ મને તો કન્સેશનમાં નહીં આવતું, પછી કંઈક અનુભવ થયા પછી આવું કે આકાશ દેખાય છે જેમાં અનેક બ્રહ્માંડો છે સૂર્યો છે, એ આકાશ નહીં, એ આકાશ નહીં, જેમાં આ બધું કઈ જ કશું નથી. એવી જાતનું જે તત્વ છે તે આકાશ, જેમાંથી આ બધું નીકળ્યું છે એ આકાશ કરું, તે આકાશ મૂળ આકાશ છે કે જેનો કોઈ આકાર નથી, જેનો કોઈ રંગ નથી, જે કોઈ પાતળું નથી, જાડું નથી, માત્ર વિસ્તાર પામેલું છે. અનંત 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 વિસ્તાર પામેલું, કોઈ જગા એવી નથી જ્યાં આકાશ નથી. એટલે આકાશ ને બ્રહ્મ ની સાથે છે, ભગવાન ની સાથે સરખાવી શકાય, અથવા એ ભગવાન એમ પણ કહી શકાય એવી સ્થિતિ વાળું એ આકાશ છે. જેમાં આ બધું કઈ જ નથી, બ્રહ્માંડ બ્રહ્માંડ કહો છે જો કઈ બી નથી, જેમાંથી બધા થયા છે, આકાશ માંથી બધા થયા છે એ વાત સાચી. સૂર્યો અનેક સૂર્યો ચંદ્રો ગ્રહો તારાઓ આ તે બધું જે કઈ થયું છે તે બધું સૂર્ય માંથી અરે આકાશ માંથી થયું છે. એ જે આકાશ તે આકાશ, તેને આપણે આકાશ કહીએ છીએ શાસ્ત્રોમાં. અને આપણે જયારે અનુભવમાં પણ જયારે અનુભવ પૂર્ણ બ્રહ્મ નો થાય ત્યારે આપણે આકાશ તત્વ થઈ જઈએ છીએ. અને એ આકાશમાં કઈ નથી, દર્જ નથી, કઈ નથી ત્યાં. એમની સ્થિતિમાંથી એ પાછું બધું નીકળે છે, એ મોટા મોટો આ છે. આપણને અનુભવ જો થાય છે આકાશનો, કે આકાશનો અનુભવ થાય છે, એ પણ એવી જાતનું છે કે આ બધું છે કયું પણ નથી, બધું છે. અનુભવ થઈ ગયા પછી શરીર જીવતું હોય છે ત્યારે પણ કે આ બધું છે એમ કે છે, પણ આથી જુએ છે, વ્યવહાર કરે છે, બધું કરે છે, એટલે છે તો કરે, પણ તેમ છતાં આથી સ્વરૂપમાં જે બધું નથી. એટલા માટે આ શંકરાચાર્ય કયું કબલું છે કયું પણ મિથ્યા છે, એમને અસલ સ્વરૂપમાં નથી. અસલ સ્વરૂપમાં તો આત્મા, એ આત્મા આના સ્વરૂપમાં ક્યાં છે બધા, એટલે મિથ્યા છે. એ અર્થમાં એમને કહ્યું જે છે શંકરાચાર્ય. બાકી તો અત્યારે આપણે માનીએ કે ના માનીએ, બધા આપણે આકાશમાં જ છીએ, આકાશમાં છીએ, આકાશથી છીએ અને આકાશમાં જ છીએ. ત્રણ અંદર છે, આકાશના આકાશથી આકાશમાં, આ ત્રણે ત્રણથી આપણે છીએ. એટલે એટલે એ આકાશનો હું વિચાર તો અથવા સતત એનો વિચાર કરી શકીએ એવી તો આપણી માનસિક સ્થિતિ નથી, અથવા તો એ કરી શકા એમ નથી. એટલા તો આ શાસ્ત્ર અને આપણા અનુભવી લોકો ભગવાનનું નામ લો, તમને હનુમાન ચોપડી આયુષ્યમાન પદ નાનક કરીને તેમના પણ એને એમ લખ્યું છે, એ પણ ભગવાનના નામ પર બહુ બહુ એ ચોપડી પણ એના પર લખી છે. જપજી 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 નામના અને જેટલા જેટલા સંત મહાત્મા પુરુષો થઈ ગયા મુસલમાન ધર્મ ક્રિશ્ચિયન ધર્મ એ બધાએ જપ પર ભાર મૂક્યો છે, ભગવાનના સ્મરણ કરે. ત્યારે એ કોમન ફેક્ટર છે, કોમન ફેક્ટર હોય તો બધાએ સાચું, બીજા બધા કરતા કોમન ફેક્ટર છે એ સાચું. તે બધા ધર્મમાં જોયું હતો ભગવાનનું સ્મરણ, મુસલમાન ખ્રિસ્તી બધામાં માળાઓ છે, દરેકમાં માળાઓ, જૈનમાં માળાઓ, માળાઓ કોમન ફેક્ટર છે. જપ એ કોમન ફેક્ટર, માળા માળા કાઢી નાખો માળા ને પણ જો, પણ જપ એ કોમન ફેક્ટર છે. તો કોમન ફેક્ટર જે હોય તે સાચું, તો બધાને બધાએ સાચું હોવાની શક્યતા કરી કોમન ફેક્ટરમાં. એટલે એ રીતે જોયું કે આમ આપણે ભલે કરતા ના હોઈએ પણ બુદ્ધિથી મના એવું છે. મેં ઘણા એના પ્રયોગો થઈ ગયા અત્યાર સુધી, એના ઘણા પ્રયોગો થયા અને ઘણા પ્રયોગો થયા. માણસો સારી સિદ્ધિને પામવા એવા પણ દાખલા, ઐતિહાસિક દાખલા આપણે જાણેલા આપણા એમાં. એના અનુભવ જયારે થાય છે ત્યારે આ દુનિયાનું બ્રહ્માનું કશું માન અને તેવી રીતે થતું નથી. ક્રિએશન ઓફ ધ લવ બહુ મોટું ઊંચું એ સમજે છે. દિસ ઇઝ ઓલ ધ ક્રિએશન ઓફ ધ લવ, બહુ મોટું એટલું જ. બાકી એનામાં હુડા ઉતારવાની પછી કે આ શું છે, સાથે આ થયું, મૂળ શું હતું, કે મૂળમાંથી મૂળ શું હતું, એ બધું કદું કદી એને વિચારવાનું થતું નથી. મને જ થતું નથી એને, સમાધાન થઈ જાય છે. કશું હોય ના શકે, મૂળમાં તો દરેક ને મૂળમાં તો કારણ જ છે. કારણ કઈ કશું હોય શકે, કઈ કશાનું એડજસ્ટન્સ કારણ વિના ના હોય શકે. કદાચ આપણે માત્ર બુદ્ધિથી વિચારીએ છીએ, પણ તમે બુદ્ધિથી ના વિચારો તો પણ કારણ છે. જે કે તમે વિચાર કર્યો તો પણ એને કઈ કારણ લીધે વિચાર કર્યો, જે કઈ બન્યું તો પણ કોઈ કારણ લીધે બને છે. એમને કેમ હે પ્રજાલી કશું બનતું નથી, કારણ ને લીધે જ બને છે. એટલે કારણ ને આપણે ફંડામેન્ટલ ટ્રુથ માન્યો.
પપ્પાએ
શું પૂછ્યું હતું ભૂલી ગયો.
એટલે એ કાળ એવો આવે આના પછી આપણે સમજીએ તો હકીકત સાચી હોય કે જે સૂક્ષ્મ છે તેને પણ પકડી શકાય છે. આવી રીતે એ માણસો ફોટા પાડે છે અથવા તો ફોટાથી એને જોઈ શકાય છે. તો કાલ ઉઠીને એને આપણે એ દુનિયામાં પણ આપણે બેસી શકીએ, એ દુનિયાને પણ આપણે જાણી શકીએ, સમજી શકીએ, અનુભવી શકીએ એવી સ્થિતિ આપણી માનસિકતા કરી. એમ આ જો સાચું હોય તો એમ માનવાને કારણ પૂરતું જ આપણી પાસે કે સૂક્ષ્મને આપણે પકડી શકીએ. અને સૂક્ષ્મને પકડીને સૂક્ષ્મનો ઉપયોગ જો આપણે કરીએ, સૂક્ષ્મને પકડીને સૂક્ષ્મનો જો ઉપયોગ કરીએ તો પછી કારણમાં સમજતા આપણને બહાર લાગવાનું હોય. કારણમાં સમજતા અને કારણને સમજ્યા તો બધું સમજ્યા. અત્યારે લોકો પૂછા છે એવા કે આ સૂક્ષ્મને આ તો એક્સ્ટ્રેટલી આપણા લોકો આ જે જ્ઞાની લોકો જે બધા વાત કરે છે તે એક્સ્ટ્રેટલી વાત કરે છે. બહારમાં બહાર એક્સપિરિયન્સ કરો એમને, પણ આ જે કે પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ નહીં. આ ફોટા જે પાડીને સૂક્ષ્મથી જે સૂક્ષ્મના ફોટા પાડી સૂક્ષ્મ બતાવી શકે એવી રીતના કંઈ અનુભવ નથી થયા કોઈને. તમને પોતાને થયેલા માનસિક પણ એ બધી વાત સાચી એમના પણ આવી નહીં, પણ આ જો કે છે એને વાત કરી એવી રીતે આ સૂક્ષ્મના પોતાથી પણ એને પાકી શકાય છે અથવા તો જાણી શકાય છે કે સમજી શકાય છે કે આ સૂક્ષ્મ છે. ભાઈ તો આગળ જતા જ્ઞાન વધતા 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 ગમે આગળ વધે જ્ઞાન કઈ હંમેશા અટકતું નથી. જે કઈ શોધ થઈ એ શોધ એ વપરાશમાં આવતા 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 ઘણી આગળ વધે છે. શોધ થયા પછી પડી નથી જતી, એ હંમેશા ઉપયોગમાં આવવાની એની પ્રગતિ ઉપયોગમાં આવવાની જ લે છે. અને જેમ એ ઉપયોગમાં આવતી જાય તેમ તેમ એ કિંમતી પણ જાય અને તેમ તેમ એનો ઉપયોગ વધતો જાય અને એનાથી નવું 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 નીકળ્યા થયો. બધું એવી રીતે એ સ્થિતિ આવે કે એ સૂક્ષ્મને આપણે ઉપયોગ કરતા થઈએ, એ સૂક્ષ્મમાંથી આકાશનું પણ આપણને જ્ઞાન મળે કરવું જતે.